તારીખ 6/3/1990 શ્રી સમયસર ગાથા 203 અને 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 357
બધા ભાવો સ્થાયી છે, તેથી તેઓ આત્માનું સ્થાન, રહેઠાણ અથવા વિશ્રામ ધામ થઈ શકતા નથી. અર્થાત તેઓ આત્માનું પદ નથી, એ આત્માનું સ્થાન નથી, આત્માનું પદ નથી. પરંતુ જે આ સ્વસંવેદન રૂપ જ્ઞાન છે, જ્ઞાનને અહીંયા કેવું કહ્યું છે, સ્વસંવેદન એ જ્ઞાનનું રૂપ છે. જ્ઞાન પોતે પોતાને વેદે, પોતે પોતાનો અનુભવ કરે એવું જ્ઞાનનું રૂપ છે, એવું જ્ઞાનનું સ્વરૂપ છે. તે નિયત છે, તે સદાય છે, સદાય સ્વસંવેદન રૂપ છે, તે એક છે, એટલે એક રૂપે છે, અભેદ છે, તે નિત્ય છે, સદાય ટકનારું છે અને અવ્યભિચારી એટલે પવિત્ર છે, શુદ્ધ છે, કોઈ પણ દોષ એમાં નિર્દોષ છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે. આત્મા સ્થાયી છે, સાથે સાથે એમ કહે છે કે આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે. આ અધિકારમાં અને ખાસ કરીને આ ગાથાઓમાં જ્ઞાનની પ્રધાનતા કરી છે આચાર્ય. અહીંયા જ્ઞાનની પ્રધાનતા કરવા પાછળ આચાર્ય મહારાજનો એક ખાસ પ્રકારનો મર્મ છે, અથવા એ કાર્ય પદ્ધતિ, આત્મપ્રાપ્તિ, આત્માનુભવ કરાવવામાં જે રહસ્યભૂત કાર્ય પદ્ધતિ છે એનું અહીંયા વિશેષ સ્પષ્ટીકરણ. એટલે આત્મા સ્થાયી છે, સાથે સાથે કહે છે કે આ જ્ઞાન પણ સ્થાયી છે. આ જીવે અનંતકાળમાં કદી જ્ઞાનની પ્રધાનતા કરી નથી, જ્ઞાનમાં સ્વપણું આત્માપણું સ્થાયતું નથી અને તેથી જ્ઞાનમાં આત્માપણું અનુભવ થશે. રાગમાં અને રાગના વિષયમાં સ્વપણું સ્થાયતું છે એની મુખ્યતા અને પ્રધાનતા કરી છે અને એ જ આત્મા થઈ ગયો છે કે જે આત્માનાત્મા આત્મા નથી. આ પરિસ્થિતિ રહી છે, એટલે એની સામે કહે છે કે આ આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે અને તે આત્માનું પદ છે. જ્ઞાન તે આત્માનું પદ છે, રાગ તે આત્માનું પદ નથી. તમે તમારા સ્થાને બેસીને વાત કરો, તમારા સ્થાનથી ઉતરીને તમે વાત નહીં કરો, એમ કહે છે કે પરસ્પર વ્યવહારની અંદર શું વાત કરે. તમારા સ્થાને તમે રહો, તમે અમારા સ્થાને ક્યાં રહો, કોઈ પણ જગ્યાએ જેમાં જેનો અધિકાર નથી ત્યાં તેનો હસ્તક્ષેપ કોઈ પણ કિંમતથી સ્વીકારવામાં આવતો નથી. આપણા ઘરમાં કોઈ બહારનો દખલ કરે તો, આપણા દેશમાં કોઈ બહારનો દખલ કરે તો એ કોઈ નહીં સ્વીકારે કે તમે તમારા સ્થાનમાં રહો, તમારો અધિકાર. તો આ જીવનો રાગમાં પદ નથી એટલે અધિકાર નથી, શરીર આદિ સંયોગમાં એનું સ્થાન નહીં હોવાથી એનો અધિકાર નથી. જ્યાં અધિકાર નથી ત્યાં અધિકાર જમાવવાનો પ્રયત્ન કરવો એ કુદરત સહન નથી કરતી. કુદરત એટલે વસ્તુનો સ્વભાવ, કુદરત એટલે બીજી કોઈ ચીજ નથી, કુદરત એટલે વસ્તુનો સ્વભાવ છે, એ સ્વભાવ સમય નથી કરતો. અમેરિકામાં અવજોપતિ માણસો ત્યાં વિનંતા વધારે છે, પણ ત્યાં ચેન નથી કોઈને. એ વાત આજે ખુલ્લી થઈ ગઈ છે કે ત્યાં કોઈને ચેન નથી. તો ખરેખર તો બધા સાધનો ત્યાં વધુમાં વધુ સગવડતાના અનુકૂળતાના સાધનો ઉપલબ્ધ હોવા છતાં બેચેની કેમ છે? કે અંદરનો જે આત્મ સ્વભાવ, એ વાતે સ્વભાવે સહન કરવા માંગતો નથી. આત્મા એના ઉપર અધિકાર જમાવવા જાય છે, એનો આધાર લઈને સુખી થવા ચાહે છે. એવો જે અન્ય પદાર્થ પ્રત્યેનો રસ, એ આત્માના શાંત રસને મારે છે. એટલે જેટલો તીવ્ર રસ છે, અહમ પણ કહે છે કે આટલું બધું મને છે, આટલું બધું મને છે, એટલો દુઃખ ઉત્પન્ન થઈ આવે છે. પછી દુઃખને ન સમજી શકો તો કઈ દુઃખ મટી ન જાય. એવા દુઃખને લોકો નથી સમજી શકતા, એટલે કઈ દુઃખ મટી જાય, દુઃખનો નાશ થાય એમ તો નહીં બને. દુઃખ તો દુઃખ જ રહેશે અને એનું તીવ્ર રૂપ થશે ત્યારે એને સ્વીકારવું પડશે કે ખરેખર આ દુઃખ છે. મંદ દુઃખ હોય છે ત્યાં સુધી તો એમાં સુખની કલ્પના કરીને જીવ આગળ ચાલે છે, પણ એ પરિસ્થિતિ કુદરત વિરુદ્ધ હોવાથી તીવ્રતામાં આવીને એનું ફળ તીવ્રતામાં આવીને પરિણમે છે અને એ દુઃખ તરીકે સર્વમાન્યપણે સ્વીકારવું પડે છે અને દુઃખપણે એ સદસપણે અનુભવ થાય છે. તેથી આત્મા સ્થાયી છે, આ જ્ઞાન પણ સ્થાયી છે, તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે, અથવા જ્ઞાનીઓ જ્ઞાનનો જ આસ્વાદ લે છે. જ્ઞાનીઓ જ્ઞાનનો અનુભવ કરે છે, જ્ઞાનીઓ રાગાંશનો અનુભવ કરતા નથી. વિદ્વાન છે એનેથી એ ભિન્ન પડી જાય છે, એનું વિધન ના એ વિશ્વ પણ કરતા નથી. હવે આ અર્થનો સ્પષ્ટ કરે છે. એકમ જીવની તત્ સ્વાધીન વિપદાનો પદમ પદમ અપદાની એવ ભાષંતે પદાની અંદરાની વસ્તુરા અનુભવ કરવા યોગ્ય છે કે જે વિપત્તિઓનો અપદ છે, એટલે કે જેમાં આપદાઓ વિપદાઓ કોઈ પણ આપત્તિ કોઈ પણ વિપત્તિ જ્ઞાનમાં પ્રવેશ કરી શકતી નથી. કોઈ એમ કહે કે પણ વિપત્તિ આવી પડે છે તો કોને આવી પડે છે? કોને આપદા થાય છે? જ્ઞાનને તપાસવામાં આવે તો જ્ઞાનમાં કોઈ પણ બાહ્ય પ્રસંગનો કોઈ પણ કર્મના ઉદયનો અને કોઈ પણ રાગાદી વિભાવોનો જ્ઞાનમાં પ્રવેશ થાય. એનો અર્થ એ થાય છે કે જ્યારે જ્યારે પોતાને દૂર થાય ત્યારે વિચાર તો પોતા માટે કરવાનો નથી, શાસ્ત્ર સ્વાધ્યાય આત્મલક્ષે કરવાનું. શિષ્ટિ એનો નિયમ બતાવી છે કે આત્મલક્ષી સ્વાધ્યાય કરવાની આ એક કાર્ય પદ્ધતિ છે. તો પોતાને દુઃખ થાય ત્યાં જ્યારે જ્યારે કોઈ પણ વખતે પોતાને દુઃખ થાય એમ લાગે કે અત્યારે મને દુઃખ થાય છે ત્યારે એ તપાસમાં યોગ્ય છે, જ્ઞાનને જોવા યોગ્ય છે કે જ્ઞાન માં છે. એવું શું જ્ઞાનમાં થયું કે જેને લઈને દુઃખ છે? જો એમ જોશે તો દુઃખ જે ઉત્પન્ન થયું છે એ દુઃખ નહીં થઈએ, ગમે તે પરિસ્થિતિમાં દુઃખ નહીં થાય, કોઈ પણ પરિસ્થિતિમાં જઈને દુઃખ નહીં થાય. તે આપત્તિનું અપદ છે, એમાં કોઈ આપત્તિ કોઈ વિપત્તિ કોઈ દુઃખ એમાં પ્રવેશ કરી શકતું જ નથી. દુઃખના પ્રકાર ગમે તેટલા જગતમાં હો, અનેક પ્રકારના દુઃખ છે. ચાર ગતિમાં જન્મવાના કારણે જન્મ થતી વખતે વેદનાનું દુઃખ છે. ચારે ગતિમાં પ્રાણ ત્યાગરૂપ મરણ થાય છે ત્યારે પ્રાણ છૂટવાનું ઘણું દુઃખ છે. એ સિવાય અસમાધાન અને મૂંઝવણના ઘણા પ્રકારના દુઃખ છે. અશાતાના અનેક પ્રકારના રોગના પણ પીડાના અનેક પ્રકારના દુઃખ છે. આખું વિશ્વ જેમાં મિથ્યા દ્રષ્ટિ જીવોનો જ સમૂહ મોટા ભાગે છે સંસારમાં, એ બધા અનેક પ્રકારના દુઃખ છે. એ સર્વ દુઃખનો એકમાત્ર ઉપાય રામબાણ ઉપાય અમોઘ ઉપાય તે આ છે કે પોતે પોતાના જ્ઞાનમાં જ્ઞાનનો સ્વસંવેદન રૂપે અનુભવ કરે. એટલે કોઈ પણ વિપત્તિ કોઈ પણ આપત્તિ કોઈ પણ દુઃખ અનુભવ ગોચર નહીં થાય. જે દુઃખ ઉત્પન્ન થયું છે એ પોતાના સ્વસંવેદનને છોડવાથી ત્યાગવાથી છોડવાથી જ થયું છે, બીજું કોઈ કારણ નથી. એટલે આચાર્ય મહારાજ કહે છે કે આ એક જ પદ આસ્વાદવા યોગ્ય છે એટલે અનુભવ કરવા યોગ્ય છે કે જે વિપત્તિઓનો અપદ છે અને જેની આગળ અન્ય સર્વ પદો અપદ જ થાય. સ્વર્ગલોકમાં ઇન્દ્ર છે જે સમ્યક દ્રષ્ટિ સૌધર્મ ઇન્દ્ર છે, એને પોતાનું ઇન્દ્રપદ અપદ ભાસે છે. સમ્યક દ્રષ્ટિ જો ચક્રવર્તી હોય તો એને ચક્રવર્તી પદ અપદ ભાસે છે. એમ જે જીવને પોતાને જે તે પ્રકારનો ઉદય છે એમાં પોતાનું આવું સ્થાન છે એવું જે પરિણામ ઘર કરી ગયું છે, દ્રઢ થઈ ગયું છે, તે અપદમાં સ્વપદ સ્વીકાર્યું છે. જો જ્ઞાન પદથી પોતાના આત્મપદને સ્વપદને સ્વીકારવામાં આવે તો જ્ઞાન સિવાય બીજો ઉપાય નથી સ્વીકારવાનો. જો જ્ઞાનથી સ્વીકારવામાં આવે, જ્ઞાન વડે સ્વીકારવામાં આવે, જ્ઞાન માં સ્વીકારવામાં આવે તો બધા જ સ્થાન અપદ ભાષે, મારું કોઈ સ્થાન નથી, આ બધા જળના સ્થાન. અવલોકન માત્ર છે, દુઃખનો રસ તૂટી જાય છે, એટલો બધો ફેર પડે છે, ચમત્કારિક ફેર પડે છે. જગતમાં ચમત્કારને નામે જેટલી વાતો છે અથવા મંત્રતંત્રોની વિદ્યાઓ છે એ બધું છે, અથવા લબ્ધિ રિદ્ધિ સિદ્ધિના જે ચમત્કારો છે એ બધા આ આત્માના ચૈતન્ય ચમત્કાર પાસે કાંઈ વિશ્વાસમાં નથી. એક બહુ મોટો ચમત્કાર છે. એ બધાની પાછળ રસ લેતા એનું ફળ દુઃખ છે. કેમ કે તે બધા કુકર સાથે સંબંધ ધરાવનારા ચમત્કારો છે, પ્રસંગો છે, અને આત્મા એમાં જોડાય એટલે દુઃખી થાય છે. કેમ કે આત્મા જળ નથી, આત્મા છે. અને પોતે પોતામાં પોતામાં પોતે સ્વાનુભવમાં આવે છે ત્યારે એ સ્વાનુભવ સિદ્ધ પદને પહેલો જ સ્વાનુભવ સિદ્ધ પદને સિક્યોર કરે છે, રિઝર્વ કરી દે છે. જેને સ્વાનુભવ થયો એનો સિદ્ધ પદ નિશ્ચિત થઈ ગયું. અલ્પતા આટલો મોટો ચમત્કાર એક સ્વાનુભવમાં રહેલો, અને એ સ્વાનુભવને યોગ્ય ભૂમિકામાં પ્રવેશ કરે એ પ્રકારની લાઇનમાં આવી જાય પરિણામની અંદર, એને અનુસરતા પરિણામ શ્રેણીમાં આવે એમ કહીએ. તો અનુભવ પહેલા અનુભવ શ્રેણીમાં પ્રવેશ પામતા જે પરિણામો છે એ પણ ચમત્કાર, અને એ ચમત્કાર શાંતિનો અનુભવ કરાવે છે, ચમત્કારિક શાંતિનો અનુભવ કરાવે છે અને અશાંતિને દૂર કરે છે. પોતે અનુભવ નો પ્રિસ્ટેજ છે, આગળનું સ્ટેજ છે. કેમ કે એમાં તો અનુભવને જ તપાસવાનો છે. હું ક્યાં છું, હું તને અનુભવાવું છું એ કયા ભાવમાં, જ્ઞાનમાં કે રાગમાં? અવલોકન કરવા એટલે બીજું બધું અવતર ભાષે છે. એક જ્ઞાન જ આત્માનું પદ છે, તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી, અને તેની આગળ અન્ય સર્વ પદો અપદ સ્વરૂપ ભાસે છે. જ્યારે જ્ઞાનમાં સ્વપદ ભાસે છે ત્યારે જ્ઞાન સિવાયના સર્વ સ્થાનો સર્વ પદ અપદ સ્વરૂપે ભાસે, કારણ કે તે બધા ભાવો આકુલતામય છે, દુઃખરૂપ છે, આપત્તિરૂપ છે, સ્વયં જ આપત્તિરૂપ છે. જ્ઞાનને છોડીને અન્ય ભાવમાં સ્વપણ કરેલી પોતે દુઃખરૂપ હોવાથી એ પોતે જ વિપત્તિ છે. બીજો શ્લોક કહે છે, વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે. એટલા માટે કહે છે કે આગળનું જે વિષય છે એનો ઉપોદઘાત કરવો, આત્મા જ્યારે જ્ઞાનનો પોતા રૂપે અનુભવ કરે છે ત્યારે તે કેવી રીતે અનુભવ કરે છે? એક જ્ઞાયક ભાવ નિર્ભરમાં સ્વાદમ સમાસાદયન સ્વાદમ જન્મમયમ વિધાતમ અથ સ્વામ વસ્તુ વૃત્તિ નિરમ. આત્મા આત્માનુભવ અનુભાવ વિવશો દ્રશ્યત વિશે શોધયન સામાન્યમ કલયત ક્લેશ સકલમ જ્ઞાનમ નયતે એકતા. શ્લોકાર્થ છે કે એક નાયક ભાવ નિર્ભર માસ્વાદન સમાસાદયન, એક નાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતો એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતો અને બીજા બીજો સ્વાદ આવતો નથી માટે શું કહે છે કે જ્યારે કોઈ આત્મા પોતાના સ્વરૂપના સ્વાનુભવમાં આવે છે ત્યારે અનંત જ્ઞાનથી ભરેલું એક જે જ્ઞાયક તત્વ છે એને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. તેના મહાસ્વાદને લેતો, તેના સ્વાદને લેતો એમ કહેવાને બદલે તેના મહાસ્વાદને લેતો એમ કહે સર્વોત્કૃષ્ટ એનો સ્વાદ છે. એ સ્વાદ જ્યારે પોતે ટીકાકાર પણ લે છે ત્યારે અનંતમય સ્વાદને લેવા અસમર્થ છે. એટલે કે તે કાળે વર્ણાદિક રાગાદિક તથા ક્ષાયોક્ષમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ છે. એટલી વાત લીધી કે જ્યારે આત્મા જ્ઞાયક ભાવના આશ્રયે સ્વસંવેદનથી પોતાના સ્વરૂપની નિંદામાં અનુભવમાં વર્તે છે ત્યારે જેમાં દ્વંદ્વ પણ છે એટલે બે પણ છે તેવા કોઈ પણ ભાવને દ્વંદ્વ એટલે બીજું છે, દ્વંદ્વ એટલે બીજું પોતાથી બીજું છે એવો કોઈ પણ ભાવ આગાદી ભાવ હોય વર્ણાદિક ભાવ એટલે પુત્ર શરીરાદિના કોઈ પર્યાયો હોય તથા ક્ષાયોક્ષમિક જ્ઞાન એટલે કે ઇન્દ્રિય જ્ઞાન બાહ્ય પદાર્થ પ્રત્યે વર્તતું જે ક્ષાયોક્ષમિક જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એવા જે જ્ઞાનના ભેદ છે અનેક પ્રકારના જુદી નાકારને જાણવાવાળા એવા કોઈ સ્વાદને લેવાને તે અસમર્થ છે. એટલે સ્વર પદાર્થના પ્રતિબિંબને તે જીવતો નથી એટલે ખૂબ સૂક્ષ્મ જ્ઞાનનો ત્યાં અનુભવ રાગનો પણ ત્યાં અનુભવ નથી અને શરીર વિદ્યમાન હોવા છતાં પણ શરીરને સાતા અસાતાનો અનુભવ સ્વાનુભવ કાળે એટલી લીનતા રહે છે એટલું સ્વસંવેદનનું જોર છે બળ છે કે એ વખતે શરીર ઉપર કોઈ પ્રહાર કરે તો પણ અશાતાનો વેદનનો ખ્યાલ ના આવે છે અનુભવી શકાય નહીં અનુભવવા માટે અસમર્થ છે એમ કે જ્ઞાનના અનુભવમાં એકાકાર થયો ત્યારે તે બીજા કોઈ પણ ભાવને અનુભવવા માટે અસમર્થ છે એ અનુભવી શકે જ નહીં એવું આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી આત્માના અનુભવનો સ્વાદ એટલો તીવ્ર છે એક સ્વાદની તીવ્રતામાં બીજા બધા અનુભવ ખલાસ થઈ જાય છે. તેવા પ્રભાવને આધીન અનુભવ એટલે પ્રભાવ અનુભવનો અનુભવ એટલે કે અનુભવનો પ્રભાવ તેના આધીન થયો હોવાથી નિજ વસ્તુ વૃત્તિને એટલે આત્માની શુદ્ધ પ્રવૃત્તિને જાણતો જાણતો એટલે આસ્વાદતો અનુભવતો અર્થાત આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી બહાર નહીં આવતો આ આત્મા જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો જ્ઞાનમાં અનેક ભેદો ઉત્પન્ન થાય છે એને પણ ગૌણ કરતો નિરાકાર વિશેષોને પણ ગૌણ કરતો સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસતો શું લીધું જ્ઞાનના વિશેષોને ગૌણ કરતો અને સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસતો અભ્યાસતો એટલે એકાગ્ર થતો તેમાં સકળ જ્ઞાનને એકપણામાં લાવે છે એક રૂપે પ્રાપ્ત કરે છે એકાકાર જ્ઞાનનો અનુભવ કરે છે અનેકાકાર જ્ઞાનનો અનુભવ કરતો નથી. જ્યારે આ આત્મા જ્ઞાયક ભાવથી પોતાના આત્મ સ્વભાવના મહાસમાજનો અનુભવ કરે છે. ચૈતન્ય રસનો અમૃત અમૃત રસનો અનુભવ કરે છે ત્યારે અનેક નિરાકાર જ્ઞાનની આકૃતિઓને પણ અનુભવ કરતો નથી અને ગૌણ કરી નાખે છે અને જ્ઞાનને ટીકાકાર દશા માટે પ્રાપ્ત કરે છે, ટીકાકાર દશામાં લાવે છે. આ રીતે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે અથવા આ રીતે આત્મા આ જ્ઞાનનો અનુભવ કરવા યોગ્ય છે. જ્ઞાન પણ પર્યાયમાં અનેક ભેદે અનેક નિરાકારે પરિણત હોય છે. જો એ અનેકતાની મુખ્યતા કરવામાં આવે, જ્ઞાનને અનેકાકારતાની મુખ્યતા કરવામાં આવે તો પણ આત્માનો સ્વાદ જ્ઞાનનો સ્વાદ નહીં આવે. સિદ્ધો લક્ષ જેની આકૃતિ ઉત્પન્ન થઈ છે એનું ઘણી વખત લક્ષ્ય જ્ઞાન વિશેષને મુખ્ય કરે. એમનું જે પ્રતિબિંબ એટલે જ્ઞેયની આકૃતિ ઉત્પન્ન થઈ એ ગૌણ કરવા જેવી છે. અને એકાકાર જે ન પણ એ જે જ્ઞાન તત્વ છે એ મુખ્ય કરવા જેવી છે. આવી એક અંદરમાં અંતરંગમાં કાર્ય પદ્ધતિ છે તો દુઃખથી છૂટવાનો ઉપાય છે, તો સર્વ આપત્તિથી છૂટવાનો ઉપાય છે, તો સંસારના પરિક્રમણથી છૂટવાનો ઉપાય છે. નહીં તો બીજી કોઈ રીતે નથી. કૃતાને આ પ્રકારની કાર્ય પદ્ધતિ અપરિચિત હોય તેથી જરા એ આ વિષય અજાણ્યો અને અઘરો લાગે તો તેથી એનાથી દૂર થવા જેવું નથી, એને છોડી દેવા જેવું નથી. એનું ફળ બહુ મહાન છે, ફળ લોકો ઘણું મહાન છે, જન્મમરણનો નાશ છે. તેથી ઉત્સાહ લાવીને આવો મોટા લાભનું કારણ છે એનો ઉત્સાહ લાવીને એ કાર્ય કરવા જેવું. જેને બહુ મોટો લાભ લેવો હોય તે એ લાભ લેવા માટેની જે પ્રતિકૂળતાઓ હોય એને ગણકારે નહીં અને ગણકારે તો એ કાર્ય કરી શકે. આ નિયમ છે, લૌકિકમાં પણ આ નિયમ છે. તો બી ગમે એટલી કઠિનતા હોય પણ એમાં અમુક લાભ બહુ મોટો છે આપણે પહોંચી જવું એવો ઉત્સાહ લાવે છે. આપણે ગમે તેમ કરીને પહોંચી ગયું છે, બીજા કરી શકે તો આપણે શા માટે ન કરી શકીએ? આપણે પણ એટલો લાભ લો. એવી રીતે જે વિચારે છે એને એ કાર્ય કરવાનો રસ છે, ઉત્સાહ છે અને એને લઈને એની સફળતા છે. ત્યાં તો પૂર્વકર્માધીન છે પણ સામાન્ય રીતે એની સફળતા તેથી વિરુદ્ધ પરિણામ માત્ર નથી. જે મુશ્કેલીથી હારી જાય છે એ તો કોઈ કાર્યમાં આગળ વધી શકે એમ. અહીંયા આવું કાર્ય જરા સૂક્ષ્મ લાગે, કઠિન લાગે, અપરિચિત લાગે, અઘરું લાગે તો તેથી કંઈક છોડવા જેવું નથી. પણ આ કરવા જેવું છે એમ ઉત્સાહ લાવીને જે કે ઉલ્લાસિત વિરિવાન તત્વ પામવાનો અધિકારી છે. ઉલ્લાસિત વિરિયા જેને નિજ હિતના કાર્યમાં ઘણો ઉત્સાહ છે તે પાત્ર છે, અધિકારી છે. એટલે તે પાત્ર છે. પાત્રતાના અનેક લક્ષણમાં આવો ઉલ્લાસ છે એની નોંધ લેવામાં આવી છે. કેમ કે જ્ઞાનના વિશેષોને ગૌણ કરવા, તો સંયોગોને મુખ્ય કરીને આ લાઈન છોડી દે છે. ભાઈ શું કરીએ, અમારે એટલી બધી અત્યારે પ્રતિકૂળતાઓ છે અથવા એટલા બધા કામને જવાબદારીઓ આવી પડે છે કે અમે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી આ વિષયથી દૂર થઈ જઈએ છીએ. એવી મુખ્યતા વાળાને તો જાણે પત્તો લાગવો મુશ્કેલ છે. પણ અહીંયા પણ એમ કહે છે કે જ્ઞાનની અંદર અનેક જ્ઞેયોની આકૃતિ થાય, એ જ્ઞાકાર જ્ઞાનને પ્રધાન કર અને એકાકાર જ્ઞાનને મુખ્ય કર, જેને જ્ઞાન સામાન્ય કહેવામાં આવે છે. આ એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસકાર છે. જેને આવો અનુભવ કર્યો એકાકાર જ્ઞાનનો, સ્વરૂપ જ્ઞાનનો, એ જ્ઞાનનો રસ અને એ રસનો અનુભવ, જ્ઞાન રસનો જે અનુભવ છે, સ્વાદ એટલે અનુભવ છે, તેની આગળ જગતના સર્વ પ્રકારના અન્ય રસથી કાઢે. પાંચેન્દ્રિયોના જે વિષયની મીઠાશ છે એ રસ પણ ફીકો પડી જશે. પછી ગમે તેટલું પુણ્યને ઊંચામાં ઊંચી પદવીમાં આવશે તો પણ એમાં એનો રસ ફીકો એને લાગશે, નિરસ લાગશે. કેમ કે એક તો પ્રત્યક્ષ બધું જ ગ્રીન છે, જેને પ્રત્યક્ષ જ્ઞાન રસનો આસ્વાદન અનુભવ છે એને જ્ઞાન સિવાયમાં બધું ભિન્ન લાગે, ભિન્ન અનુભવાય છે, ભિન્ન જણાય છે. એટલે ત્યાં પોતાની પહોંચ જ જોતા નથી, વ્યાપ્તિ જોતા નથી, પોતે અવ્યાપક છે, તેથી એનો અનુભવ લઈ શકતો નથી, સ્વાદ લઈ શકતો નથી. ઉલટા ત્યાં એવું જ્ઞાન થાય છે કે એવી રીતે લંબાતા જ્યાં પોતાની વ્યાપ્તિ નથી એવા ભિન્ન તત્વોમાં ખેંચાતા લંબાતા આતુરતાને દુઃખનો અનુભવ એકદમ ઉત્પન્ન થઈ જાય છે. એટલે ક્યાં દજાય છે અને ક્યાં શાંતિ થાય છે એ વાત પોતાને પ્રત્યક્ષ અનુભવભૂત રહે છે. સ્વાભાવિકપણે જીવ દાઝવાથી ખસે છે, સ્વાભાવિકપણે જીવ જ્યાં જેને શીતળતા અને શાંતિનો અનુભવ થાય છે એની નજીક જાય છે. આ તો એનો સ્વભાવ છે. એટલે એમ કહે છે કે આ એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપ જ્ઞાનને અનુભવતા સર્વ ભેદભાવો મટી જાય છે. સ્વરૂપ જ્ઞાનને અનુભવતા બીજા જે ભેદ એટલે ભિન્ન જે ભિન્ન જાતિના ભાવો છે એ ઉત્પન્ન થતા નથી, મટી જાય છે, નાશ થાય છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્ઞાન તો સ્વતંત્ર પ્રકાશક હોવાને લીધે જ્ઞાનમાં અનેક જ્ઞેયોની આકૃતિનું પ્રતિબિંબ અનેક વિશેષો ઉત્પન્ન થાય છે. ખરા જ્ઞાનમાં એ અનિવાર્ય છે, પર પ્રકાશકપણાને લીધે જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. પણ જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે, આ પંદરમી ગાથાનો વિષય છે કે જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ મૌન થઈ જાય છે. એટલે જે જ્ઞાન વિશેષો ઉત્પન્ન થયા છે એ પણ જ્ઞાનની અંદર ગૌણ થઈ જાય છે. અને એક જ્ઞાન એટલે એકાકાર જ્ઞાન, માત્ર જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે, સ્વજ્ઞેયરૂપ થાય છે. એને જ્ઞાનનો અનુભવ કહો, એને આત્માનો અનુભવ કહો, સ્વરૂપનો અનુભવ કહો, ચૈતન્યનો અનુભવ કહો, આનંદ અમૃત નો અનુભવ કરે બધું એકાદ છે. આટલી વાત પીઠી કાઠી સ્થાપી છે. હવે મૂળ વિષય શરૂ થાય છે. અહીં પ્રશ્ન થાય છે, એટલા માટે આગળની ઘટના લીધી છે કે એના અનુસંધાનમાં 204 ગાથાનો પ્રશ્ન ઉઠાવ્યો છે મથાળામાં અને એનો ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલા શુદ્ધનેનું કથન કરતા દેવાઈ ગયો છે કે શુદ્ધને આત્માનું શુદ્ધપૂર્ણ સ્વરૂપ જણાવતું હોવાથી શુદ્ધને દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. શું કહે છે? છદ્મસ્થ જીવને કેટલો મોટો લાભ છે એક સ્વરૂપાનુભવમાં. છદ્મસ્થ જીવને કેટલો મોટો લાભ છે? પંડિત દેશચંદ્રજીએ બહુ મોટો ખુલાસો કર્યો છે આ જગ્યાએ. પ્રશ્નકારે પ્રશ્ન એમ ઉઠાવ્યો છે પોતાને પોતે કે છદ્મસ્થ જીવને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? મહાસ્વાદ કોશો આપે તો મહાસ્વાદ તો કેવળ જ્ઞાનમાં આવે, નીચે તો થોડો સ્વાદ આવે. તો એ કેવી રીતે બનવા યોગ્ય છે? તો કે આગળ એક વખત ઉત્તર આપ્યો છે. ફરીને કહેવામાં આવે છે કે શુદ્ધને આત્માનું શુદ્ધપૂર્ણ સ્વરૂપ જણાવે છે અથવા શુદ્ધને દ્વારા પરિપૂર્ણ શુદ્ધ આત્માનું અવલંબન લેવાય છે. શુદ્ધને એટલે કૃત જ્ઞાનનો એક અંશ છે કે જે આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને વિષય કરે છે. એવું જે શુદ્ધને આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જણાવતો હોવાથી, અનુભવ કરાવતો હોવાથી શુદ્ધને દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ આવે છે. પણ પરોક્ષ છે, એ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન પ્રદર્શિત છે એ રીતે નથી, પણ પરોક્ષપણે કેવળ જ્ઞાનનો સ્વાદ એ રીતે છે. નીચે ચોથા ગુણ સ્થાને પરોક્ષપણે કેવળ જ્ઞાનનો સ્વાદ લે છે. આટલી આટલી મોટી વાત છે. એટલા માટે એનું નિર્માણ પણ ત્યાં રજીસ્ટર થઈ જાય છે કે હવે કેવળ જ્ઞાનનો પરોક્ષ અનુભવ કરનાર જીવ કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવ કર્યા વિના હવે છોડશે અને નહીં મૂકે. જેને પોતાનો લાભ દેખાઈ ગયો એ લાભને કેમ છોડે? આ પડતર થાય છે ને ત્યારે લાભ દેખાય છે. કોઈ પણ કામમાં શક્યતા દેખાય છે કે આમાં આટલો લાભ હવે આપણને મળી જ જાય, પછી કાર્યાન્વિત પછી થાય કે રોજનો આટલો માલ વેચાય તો 12 મહિને આટલો સરવૈયામાં આટલો લાભ ઉત્પન્ન થાય, આટલું ટર્નઓવર વધી જાય, આટલું આમ થાય, જે એની ગણતરીમાં જેને લાભ દેખાઈ જાય છે તો એ લાભ લીધા વિના જીવ મૂકે એનો પ્રયત્ન ચાલુ જ રાખે. એમ જેને શુદ્ધની દ્વારા કેવળ જ્ઞાન સ્વભાવે આત્માનો અનુભવ થયો એને પરોક્ષપણે કેવળ જ્ઞાનનો અનુભવ થયો. તે પ્રત્યક્ષ કેવળ જ્ઞાનના અનુભવ સુધી પહોંચ્યા વિના રહેશે નહીં, તથા પ્રકારનો એનો પ્રયત્ન બંધ નહીં રહે, હવે ચાલુ ને ચાલુ રહેશે. એટલી વાત સ્થાપીને હવે એમ કે છે પાસે 204 ગાથાનો મથાળો જે વેતનથી લીધી છે કે હવે કર્મના ક્ષયક્ષમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં કર્મના ક્ષયક્ષમ શું મતિ જ્ઞાનાવરણના ક્ષયક્ષમ છે, શ્રુત જ્ઞાનાવરણના ક્ષયક્ષમ છે શ્રુત જ્ઞાન. સૌથી મનોપ્રિય અને કેવળ એ બધાના આવરણ અને ખસવા અનુસાર તે જ્ઞાનનો ઉઘાટ થાય છે. તો એ રીતે કર્મના ક્ષોક્ષમ ના નિમિત્તે, ક્ષોક્ષમ એટલે ઉગાડ, એના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં, તે તે પ્રકારના જ્ઞાનમાં ભેદ પડવા છતાં, તેનું એટલે જ્ઞાનનું સ્વરૂપ વિચારવામાં આવે. મુખ્ય વાત શું લે છે? જ્ઞાનને પકડીને વાત લે છે કે જો તેનું એટલે જ્ઞાનનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે, જ્ઞાનમાં કોઈ ભેદ નથી. અથવા જ્ઞાનના ભેદો તો જ્ઞાનનું નિશ્ચય સ્વરૂપ નથી એમ કહેવું છે. જ્ઞાનના ભેદો તો જ્ઞાનનું નિશ્ચય સ્વરૂપ નથી. જ્ઞાનને સ્વરૂપના દ્રષ્ટિકોણથી અવલોકન કરો, જુઓ, અવલોકન કરો એટલે જુઓ, વિચારવું નથી આપણે, જોવું છે. વિચારવા ઉપરાંત આટલું કાર્ય કરવું છે, વિચારવું નથી એટલે વિચારવા ઉપરાંત આટલું કાર્ય કરવું છે. વિચાર છોડી જવાનું નથી, પણ વિચારથી આગળ જઈને, વિચાર્યા પછી વિચારથી આગળ ચાલવાની વાત છે. તે જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન, તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. ઉપાય એટલે સાધન. આ બીજી પદ્ધતિ આવે છે કે આ જ્ઞાન એક જ છે, એકાકાર જ્ઞાન છે, એક જ જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે, અને તે જ્ઞાન મોક્ષનો ઉપાય છે. એવા અર્થની ગાથા, એવા અર્થનું શંકુંડાચાર્યનું સૂત્ર, ગાથા સૂત્ર છે, તે હવે કહે છે. અહીંથી વિશેષ શરૂ કરે છે જ્ઞાનમાં. પરમ અર્થ એટલે પરમ પ્રયોજનભૂત અર્થ નામ પ્રયોજન કે છે. વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્તિનું પ્રયોજન છે તેને વિદ્યાર્થી કહેવામાં આવે છે. જેને વિદ્યા પ્રાપ્તિનું પ્રયોજન છે, ધનાર્થી આત્માર્થી અર્થ શબ્દ વપરાય છે, એમ પરમાત્મા એ વાત રહેલી છે. આત્માના પરમ હિતનું, પરમ પદનું જેમાં પ્રયોજન છે તે પરમાર્થ છે. ક્યાં એ પરમાર્થ રહેલો છે? કે આ જ્ઞાન પદમાં પરમાર્થ રહેલો છે. તે વાત લીધી છે, બહુ સુંદર વાત ઉઠાવી છે. સાત, પાંચ અને છ વ્યાખ્યામાં આ વિષય ઉપર આચાર્ય મહારાજે ઘણું વજન આપ્યું છે. મનોપરેવ જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ પાંચ પ્રકારના જે જ્ઞાનના પદ છે તે એક જ પદ છે. તે ખરેખર જોવામાં આવે, નિશ્ચયથી જોવામાં આવે તો તે ખરેખર એ જ્ઞાન પણ છે. ભિન્ન ભિન્ન જે એના ભેદો થયા તે ખરેખર એનું વાસ્તવિક સ્વરૂપ નથી, એ વ્યવહારે ભેદો છે. નિશ્ચયથી તો એ જ્ઞાન પદ છે, બધામાં જ્ઞાન સામાન્ય છે. મતે સુખ એ તો એના વિશેષ ભેદો છે. નામ 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 સમજતામાં સામાન્ય છે. કારણ કે જ્ઞાનના સર્વ ભેદો તે જ્ઞાન જ છે. જ્ઞાનના સર્વ ભેદો તે જ્ઞાન છે. જ્ઞાનના સર્વ અવયવો તે જ્ઞાન જ છે. જેમ એક વૃક્ષ છે તો વૃક્ષનું મૂળ છે તે પણ વૃક્ષ છે, વૃક્ષનું થડ છે તે પણ વૃક્ષ છે ઉપર જાઓ તો, અને વૃક્ષની ડાળી છે તે પણ વૃક્ષ જ છે. મૂળ અને થડ વચ્ચે કઈ સાંધો નથી, થડ ને ડાળી વચ્ચે ક્યાંય સાંધો નથી, એમાંથી ઉંગેલી ચીજ છે એમ કે છે. એમ એક જ્ઞાન સામાન્ય જ્ઞાન આ જ્ઞાન વિશેષો છે. ખરેખર તો એનું લોજિક એવું છે કે જ્ઞાન વિશેષ કહેતા વિશેષ પોતે જ સામાન્યને અપેક્ષિત છે. જેમ કોઈ ચીજ મોટી છે એમ કહેતા નાની નથી એમ કહેવું છે. નાનીની સરખામણીમાં ચીજ મોટી છે, નહીં તો બહુ જેવડી છે એવી છે. આ આંગળી મોટી છે તો આ આંગળીની અપેક્ષા રાખીને કહેવાય, આંગળીની અપેક્ષા રાખીએ તો એને નાની કહેવી પડશે. તો નાની પણ છે અને મોટી પણ છે, એટલે સાપેક્ષ થઈ ગઈ. નાની પણ અપેક્ષાએ, મોટી પણ અપેક્ષાએ, અને નિરપેક્ષ લઈએ તો જેવડી છે તેવડી છે. એમ જ્ઞાન વિશેષ કહેતા જ્ઞાન સામાન્યનું લક્ષ્ય આવવું જોઈએ. તે કોની અપેક્ષાથી વાત ચાલે છે? જ્ઞાન વિશેષ કહેતા જો જ્ઞાન સામાન્ય લક્ષમાં ન હોય તો જ્ઞાન વિશેષને વિશેષ તરીકે નથી સમજતા એમ કેમ છે. એટલે આ પાંચે પદ છે કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે, અને જ્ઞાનના સર્વ ભેદો તે જ્ઞાન જ છે. સર્વેશ્વર પરમાર્થ અને તે આ પરમાર્થ છે. એટલે કે નિરપેક્ષ અપેક્ષા વિનાનો, નિર્ભેદ ભેદ વિનાનો જે આ જ્ઞાન છે તે પરમાર્થ છે. અથવા શુદ્ધ વિના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે, પરમ પ્રયોજનભૂત છે. કે જેને પામીને, જેને અવલંબીને, જેને અનુભવીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. આચાર્ય મહારાજે બહુ દુઃખી વાત એ કરી દીધી કે તું બધું ગૌણ કર, એક જ્ઞાન સામાન્યનો અનુભવ કર, તારો નિર્વાણ થઈ જશે. ગેરંટી આપી દીધી કે એક જ્ઞાન સામાન્ય તે પરમાર્થ પદ છે, તે જ અવલંબવા યોગ્ય છે, તે જ અનુભવ કરવા યોગ્ય છે, અને એનો અનુભવ કરતા તમે નિર્વાણ થઈ જશે. કહેવાની જરૂર નથી કે અનુભવ અનુભવ કરતા સમ્યક દર્શન થાય, કહેવાની જરૂર નથી કે એનો અનુભવ કરતા નિર્ગ્રંથ પદની નિર્વાણની પ્રાપ્તિ થાય છે એમ આચાર્ય મહારાજ કહે છે. ત્યારે સમ્યક દર્શન આદિ નીચેની પર્યાયો પ્રાપ્ત થશે એ તો કહેવાની જરૂર પણ નથી એમ કે છે. તો એમાં આની અંદર એનો સમાવેશ થઈ જાય છે એવી વાત છે. ટૂંકામાં વિચારીએ તો એ વાત છે કે સહેલામાં સહેલો નિર્વાણ પ્રાપ્તિનો, મોક્ષ પ્રાપ્તિનો, પૂર્ણ સિદ્ધિનો, પૂર્ણાનંદની પ્રાપ્તિનો કોઈ ઉપાય હોય તો જ્ઞાન સામાન્યનો અનુભવ કરવો તે છે. બહુ સરળ વાત કરી દીધી છે, જરા પણ કઠિન ન લાગે, અઘરે ન લાગે એવી આ વાત છે. હા, પણ પોતે લક્ષ નથી લેતા ને, પોતાનું ધ્યાન નથી એના ઉપર. પોતાના ઘરમાં ચીજ છે, પોતાની ચિત છે, પોતાની માલિકીની ચિત છે, પોતે એનો સ્વામીના માલિક છે, છતાં પણ સુખ માટે શાંતિ માટે ભાગદોડ અવળી કરે છે. ધર્મ છે ત્યાં સુખ શાંતિ માની છે. અહીંયા એમ કહે છે કે એ જ્ઞાન પદનું સામાન્ય જ્ઞાનનું અવલંબન કરો, નિર્વાણ પ્રાપ્તિ તારી ગેરંટેડ છે. આચાર્ય મહારાજ કુમકુંડાચાર્યને ખાતરી આપે છે. સારામાં સારી કંપની હોય તો માણસ વિશ્વાસથી પૈસા આપીને માલ ખરીદે છે કે ભાઈ આ જોઈને ત્યાંથી હીરો લ્યો, આપણને ભલે જોતાનો આવડતો તો અહીંથી લેવામાં વાંધો નથી, તો પૈસા ચૂકવી દે છે કે લોકો પ્રમાણિકતા ઉપર વિશ્વાસ કરે છે કે તો કુમકુંડાચાર્ય નિર્ગુણ ભાવલિંગી મુનિ નિર્દોષ જેમની પવિત્રતા માટે શંકા કરવાનો કોઈ અવકાશ નથી, એમના વચનને પ્રમાણિક તરીકે સ્વીકારવું એમાં બીજી વાત કેમ હોય શકે, એમાં શંકા શું હોય શકે. આત્માથી જેમને તો ઉત્સાહ આવે છે કે બસ આટલી જ વાત છે, મારામાં રહેલું મારું જે જ્ઞાન સામાન્ય એનું જ મારે અવલોકન કરવું એટલે મારા મોક્ષ થઈ જાય, આથી શરીર શું જોઈએ મને તિર્યં પણ આ રસ્તે આવી શકે છે. એનું કારણ એ છે, તિર્યં એટલે શું કે જે જીવોએ પોતાના સ્વરૂપનો અપરાધ કરીને જેને પોતાના જ્ઞાનને મૂંઝાવી નાખ્યો એટલે જ્ઞાનનો ઉભાવ ત્યાં બહુ ઓછો, પોતાના વિચાર ભાવોને વ્યક્ત કરવાની પાસે શબ્દાત્મક વાણી નથી, બોલવા જાય તો શબ્દનો ઉભો થાય, કોઈ પણ જાતનો અવાજ થઈ જાય છે, મૂંગો અવાજ કરી દે છે, એવી રીતે એવા એ મૂંગા પ્રાણીઓ છે. એ તો શું કોઈ દેતા પોતાના વિચારોને વ્યક્ત કરવાની ભાષા નથી તેની પાસે, અને જેને એટલો બધો ઉભાવ છે કે પોતાના લાભ નુકસાનને સમજતા એને બહુ વાર લાગે છે, નથી પોતાનો રસ્તામાં દોર ઉભાવે તો ખસે નહીં જલ્દી, એને એમ ખબર નથી પડતી કે આટલા બધા વાહનો છે તો વાગી જશે, એક્સિડન્ટ થઈ જશે, ત્યાં ત્યાં અમારે તો એને પોતાને આ ઈજા થશે એવું સમજણ નથી આવતું, અથવા બહુ લાંબા ગાળે આવે છે એવો ઓછો ઉદાર છે. તો પણ સંમી પંચેન્દ્રિય જીવો છે એ પોતાના જ્ઞાન સામાન્ય પદને પકડી લે છે તો એ સમ્યક દ્રષ્ટિ થાય છે, આગળ વધીને પંચમ ગુણ સ્થાન સુધી સુરક્ષિતતામાં આવે છે, તીવ્ર સ્વસંવેદનમાં આવી શકે છે. જો પશુ પક્ષી ઢોર ઢાકર જેને આપણે કહીએ જેની મતિ ઘણી ઓછી છે એવા જીવો પણ જ્ઞાન સામાન્યનું અવલંબન કરી શકે તો પોતે તો ઘણો ચતુર છે, સંસારના કેટલા કાર્યો ચતુરાઈથી કરે છે, અનેક જાતના આથી ઘટીના બધા કાર્યો ઉકેલે છે કે નહીં, તો વિકલ પરિશ્રમ નથી આવ્યો. જો રસ્તે ચડે તો એટલી પણ આખી ઘૂંટી અંદરમાં નથી, અંદર તો સબ સરળ છે, સબ સુગમ છે, અને સતની સર્વત્ર પ્રાપ્તિ થાય એવું સત છે. શ્રીમદજીનું વચનામૃત છે, સત સુગમ છે, સરળ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, થાય છે, અને તેની જ પણ કરી શકે છે. અત્યારે પણ આ સેકન્ડે ચાલતા વર્તમાનમાં અઢી દ્વીપની બાર સ્વયંભૂ રમણ સમુદ્ર જે છેલ્લો સમુદ્ર છે એની અંદર અસંખ્ય સમ્યક દ્રષ્ટિ તિર્યંશ છે, જળચર પ્રાણીઓ છે, માછલી છે, કાચબા છે, એવા જે મનવાળા સમ્યક પંચેન્દ્રિય પ્રાણીઓ છે એમાં અસંખ્ય પણ સમ્યક દ્રષ્ટિ છે, લાખ કરોડ અબજ નહીં તો અત્યારે આ ક્ષેત્રમાં છ અગ્નિની વસ્તીમાં ગોતવાળી તો મુશ્કેલ પડી એવી વાત છે. વિકાસ બે કોઈ ત્યારે ત્યાં તો અસંખ્ય અત્યારે છે અને ઇન્ટેલિજન્ટો છે બધા. અહીંયા તો મનુષ્ય છે છ અગ્નિ તો કેમ કે જીવ રસ્તો સાથે પકડતો જ્ઞાન વિશેષથી જે વિશેષના નિમિત્તભૂત જે જ્ઞેયો છે એના તરફ એનો જોગ છે, એનો ઉપાય છે, એની ગતિ છે, એનો વેગ છે, એને લઈને પોતાના જ્ઞાન સામાન્ય સામો જોતો નથી. આટલું કામ તો આટલું છે અંદરમાં ને અંદરમાં. એ વિશે બહુ સરસ ખુલ્યો છે આ ગાથાઓ. ગાથાની અંદર આચાર્ય મહારાજે ગેરંટી આપી છે મોક્ષને, અને તે અત્યંત વિશ્વસનીય છે. કેટલો વિશ્વાસ આવવો જોઈએ એને કે સ્વપ્નમાં પણ શંકા પડે નહીં એટલો વિશ્વાસ આવવો જોઈએ, અને વિશ્વાસના બળથી કામ કરી શકશે. જ્ઞાનમાં વિશ્વાસ ઉત્પન્ન થયા વિના અનાદિની ઊંધે શ્રદ્ધા, શ્રદ્ધાનો બળ પણ ઘણો છે, એ તૂટીને શ્રદ્ધા સોળી અને સમૃદ્ધ નહીં થઈ શકે. વિશ્વાસ તો કરવો જોઈશે, અને એ વિશ્વાસનું કારણ આચાર્ય મહારાજની પવિત્રતા છે, નિર્દોષતા છે, કે જેને લઈને ક્યાંય પણ શંકાનું સ્થાન તો રહેવું જોઈએ. એ તો મૂળની વાત છે. ઉલટાનો પરમ આદર આવવો જોઈએ, પરમ ભક્તિ આવવી જોઈએ કે અરે મારા હિતની આવી